મેં લખો 254 કરો છો એમ કીધું ને 254 આખો ક્રમ બતાવ્યો છે, નિરંતર ઉદાસીનતા નો ક્રમ સેવો એ બધી આખી જે વાત કરી છે, માર્ગ નો આખો ક્રમ.
પણ એમને મને પારસભાઈ જે આ વખતે અહિયાં જે બતાવ્યું, મારી તો છાતી ના પાટિયા. મને કીધા બાબા વાંચો શું લખ્યું છે પ્રભુ શ્રી, શું લખ્યું છે? તો કે
માર્ગાનુસારી મતી
મતી લખ્યા છે એને, એ સાધુ હતા. પછી એને મને બીજા પત્ર મને કીધું, મને કીધું આમાં શું લખ્યું છે? પછી છેલ્લો પત્ર લીધો કે મુનિ, મહેન્દ્રભાઈ બધા સ્ટેપ છે સાત વર્ષ એ પાત્રતા છે, અને પાત્રતા વગર એને કદી પણ
અને આ વચનામૃત એને મુનિને કીધું કે અંબાલાલથી સમજો.
હા, એમાં લખે
આમ આ વચનામૃત માટે કૃપાળુદેવ એને કીધું કે આ વચનામૃત ખાસ અંબાલાલ પાસે,
તમે મારા ગ્રહસ્થ પાસે સમજો, તમે નહીં
અંબાલાલ પાસે બોલો. કે એટલે અમે લોકો ત્યાં એક અંબાલાલ અભ્યાસક્રમ કરીને કાઢ્યો છે.
ઓ વેરી નાઇસ.
કારણ કે કૃપાળુએ વચનામૃતમાં લખ્યું છે કે માર્ગ નો ક્રમ મેં અંબાલાલ સિવાય બીજા કોઈને નથી આપ્યો. હું વચનામૃત નો રેફરન્સ આપું. એમાં કૃપાળુએ ખાસ વસ્તુ લખી, મુનિને પણ લખ્યું કે બધાને મેં માર્ગ બતાવ્યો છે, પણ એકદમ બિગનિંગ થી જે માર્ગ નો ક્રમ હોય ને, સ્ટેપ વન થી લઈને એન્ડ સુધી, ઓનલી અંબાલાલ. નજીક હતા, પણ જો એવું છે ને કે કૃપાળુ તો જ્ઞાની હતા, એટલે એને સામે વાળાની દશા, એની પાત્રતા, એની એ કેટલી સ્પીડ લઈ શકશે, બધું જ ખ્યાલ હતો. અને સૌભાગ્ય જયારે કૃપાળુને મળ્યા ને, ત્યારે હવે એ લોકોને મિલનનો સમય બહુ થોડોક જ હતો, એમની ઉંમર ઘણી હતી ને, અને થોડા સમયમાં લાંબુ કામ કરાવવાનું હતું. અને અંબાલાલ બિલકુલ કાચો ઘડો, એટલે એને પ્રોપર તૈયાર કરવાનું કામ કૃપાળુએ કરેલું. અને એને વચનામૃતમાં લખ્યું, માર્ગનો ક્રમ અંબાલાલ છોડીને બીજા કોઈ નથી.
આઈ લાઈક ટુ, મને જો તમને અનુકૂળ પડે તો મને એ રેફરન્સ પછી બતાવજો. અંબાલાલ ભાઈ નું મારી પાસે એક આખું પુસ્તક મને આવ્યું છે, એની અંદર આખું એમને બધા એના પોતાના પ્રસંગો પોતે લખેલા.
હા, આપનો અંબાલાલ અને એક છે મોટું પુસ્તક છે, અવળું મોટું. અમે પણ વડવાથી ખંભાતથી
મંગાવેલું.
રાજરત્ન અંબાલાલ આપણે નહીં વચમાં મંગાવ્યું, રાજરત્ન અંબાલાલ. ખાસ મારે અંબાલાલ નો અભ્યાસક્રમ કાઢવો હતો ને, એટલે મેં પુસ્તક મંગાવી કે અંબાલાલભાઈના વ્યૂ પોઈન્ટ થી પણ અમુક વસ્તુ સમજવી હતી. જે આપણે આ દેવવંદન કરીએ છીએ, મહાદેવ્યા કુક્ષી રત્નમ, તે પહેલો શ્લોક જે છે એ અંબાલાલ ભાઈએ ને કૃપાળુ દેવે આજ્ઞા કરી સંસ્કૃત શીખવાની, કે તમે સંસ્કૃતનો અભ્યાસ કરો. તો જયારે એમનો અભ્યાસ પત્યો, તો પહેલી રચના જે કરી ને અંબાલાલે, એ મહાદેવ્ય કુક્ષી રત્નમ શ્લોક ની,
અને એ શ્લોક નું રટન કરતા કરતા એને દેહ છોડ્યો.
અને
આ વખતે મેં ગાડીમાં બેઠો, મારે ખંભાત જવું છે ને અંબાલાલ ભાઈ લાયબ્રેરી જોવા, સમ હાઉ ઈટ ડીડન્ટ હેપન. મને કે આ ભારત ખંભાત જવું છે એમની લાયબ્રેરી, કે ત્યાં ઘણા લોકો મુમુક્ષુ ત્યાં અભ્યાસ કરવા જાય છે, અને અગાસ થી ખબર દૂર નથી કે ઓનલી અવર એન્ડ હા.
હમણાં ત્યાં રિટ્રીટ કરી
લે. અચ્છા,
ખંભાતમાં વડવા છે ને.
અચ્છા,
છ પદ નો પત્ર લીધેલો.
એક્ચ્યુઅલી વન થિંગ, મહાન પુરુષો શ્રીમદજી એ તૈયાર કરીને આવી ગયા. ચા
જો 172 માં મુનિને લખે છે, અનંત કાળથી પોતાને પોતા વિશેષ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? પોતાને વિશે ભ્રાંતિ, ભ્રાંતિ એટલે ઇલ્યુઝન, ભ્રાંતિ એટલે ઇલ્યુઝન. પોતે પોતાને દેહ માન્યો છે, આત્મા નથી માન્યો, બસ એ ભ્રાંતિ થઈ છે. એટલે મોક્ષ માર્ગે છે ને એમ જોવા જઈએ ને તો પ્રાપ્તિ તો કઈ કરવાની જ નથી. પ્રાપ્તિ તો ક્યારે કહેવાય? આ મારાથી દૂર છે ને મારી પાસે લઉં તો પ્રાપ્તિ કહેવાય. પણ જે મળેલું છે, જેમ આ અહીંયા લાગેલું જ છે ઓલરેડી, આ ભૂલાઈ ગયું લાગેલું છે, તો બસ આનું યાદ સ્મરણ કરાવવાનું છે. એટલે સમવેર અહીંયા કૃપાળુએ સીધું પેલો જ વચનામૃતમાં મુનિને એક વાત કીધી કે જેની પ્રાપ્તિ પ્રાપ્તિની ઝંખના કરો છો ને એ મેળવવાનું કઈ છે જ નહીં. મેક શ્યોર જે મળેલું જ છે પણ માત્ર એનું ભાન ભૂલાઈ ગયું છે, જે મારું ચશ્મા ઉપર ચડાવીને ભૂલી જાઉં મેં ક્યાં મૂક્યા. એટલે ચશ્મા ચડાવેલા છે, મારે એની પ્રાપ્તિ નથી કરવાની. પ્રાપ્તિ કરવાની તો એક રૂમમાંથી બીજા રૂમમાં દોડાદોડી કરું, પણ એ મારી પાસે છે જ, માત્ર એનું ભાન ભૂલાઈ ગયું છે. એ ભાન કરાવવું તે આખો મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા કૃપાળુએ કીધું, અનંત કાળથી પોતાને પોતા વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ભ્રાંતિ. મોક્ષ માર્ગે પુરુષાર્થ આપણે શું કરીએ છીએ ને, કંઈક મેળવી લઈએ. મેળવવાનો પુરુષાર્થ છે જ નહીં, મળેલું છે એ ભૂલાઈ ગયું છે, એને યાદ કરવાનો પુરુષાર્થ છે. એટલે કૃપાળુ ઓલવેઝ અંબાલાલને, મુનિને, બધાને એક જ વાત કહેતા, સ્મરણ માર્યો, સ્મરણ. એમની આજ્ઞા ભક્તિમાં આવી વાત આવે સ્મરણની. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એનું તો સ્મરણ કર, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે મોક્ષ માર્ગે ધમાલસની કરીએ છીએ, કંઈક મેળવી લઈએ, કંઈક મેળવી લઈએ. અને મળેલું છે ભૂલાઈ ગયું, અને ભૂલાઈ ગયું છે કયા કારણે? જેમ અત્યારના સમજો કે અમારી પેન, અચ્છા આ કાઢી નાખ્યું છે, થેન્ક યુ. આ પેન છે, મને મળેલી જ છે, આ મારી પાસે છે, ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું. હવે આ પેનને પ્રાપ્તિ નથી કરવાની, પણ માત્ર આ પૈડી છે ને અહીંયા એનું એનું યાદ કરાવવાનું છે પોતાને કે છે જ. પણ જેમ આ પેન છે ને અત્યારના આની અંદર કવરમાં વહી ગયું, ભૂલાઈ ગયું પેન છે. હવે આ પેનને પ્રાપ્તિ નથી કરવાની, પણ આની ઉપર જે કવર લાગ્યા છે ને એ કવરને આપણે રિમૂવ કરતા જવાના છે. આ રિમૂવ એક એક કરીને આ રિમૂવ કર્યા આવી ગયા. આઈ ઓલવેઝ ટેલ ધીસ પીપલ કે મોક્ષ માર્ગે છે ને બહારથી કઈ નવું નાખવાનું નથી, પણ અંદર જે નાખેલું છે ને એને કાઢવાનું છે. સી ધેર ઇઝ અ ડિફરન્સ.
હું તો ત્યાં સુધી કહીશ, યાદ કરવાનું નીકળી જાય,
યાદ કરો તો નીકળી જશે, એ બી છે. પણ અગર નથી નીકળતું તો આપણે કમસે કમ આપણે ક્યાં ઉભા છે, આપણે ક્રોધમાં ઉભા છે ને એ ક્રોધને કાઢતા જાઓ.
તમે મને કીધું ને આજે ઘણી વખત તમે વાત કરતા હતા સમાન, પણ હું કહું એ બધી અટકળો છે,
અટકળો છે, બરાબર છે. પોતે આત્મા છે એવું છે ને પ્રભુ, હજી આપણે બધા તો બહુ શ્રદ્ધાશીલ જીવો છે કે કોઈ જ્ઞાનીએ કીધું એટલે આપણે માની લઈએ. પણ હવે આપણા પછીની જે ડાઉન ધ લાઈન આવી રહી છે ને એ આપણી જેમ શ્રદ્ધાશીલ નથી, એટલે એને તર્કથી વિતર્કથી સમજાવવું પડશે. વી નીડ ધેટ લોજિક. આપણે તો જે જનરેશન ગયું ને, એટલે હું પોતે પણ શ્રદ્ધાશીલ છું, મને કૃપાળુએ કીધું એટલે મને તો ભરોસો, મારે ક્યાંય હવે બોધામૃતમાં રેફરન્સ ન લેવા જવું પડે અને ક્યાંય મારે જોવું ન પડે. પણ મારા પછીની જનરેશન જેના માટે આઈ હેવ ટેકન ધીસ રિસ્પોન્સિબિલિટી, એને હું એમ ના કહી શકું કે મને શ્રદ્ધા છે ને તો તું માની લે. એને તો મારે કોઈ ના કોઈ રીતે એને ગોખાવવું પડશે ને આ વસ્તુ. તો એને મારે એવું કેવું પડે, અમે એને કહીએ ને કે આત્મા છે એવું માની લે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુના જાપમાં રહેતો, તો એ કેવું કોને જોયું છે, આત્મા કોને જોયો છે? તો આઈ બિગેન લાઈક આ મારી ટેવ છે, કારણ કે જે યુથની સાથે અને જે આ લોકો સાથે અમારે ડીલ કરવાનું હોય અને બધા પાછું લોજિકલ માઇન્ડ એકદમ, ત્યાંના બી હવે માણસો ઘણા હોશિયાર અને કુતર્કી થઈ ગયા છે પાછા, એટલે એ લોકો તરત પૂછે કે આ કોને જોયું? મેં તો ચલો નથી જોયું, છોડો. તમે કોને જોયું છે? તો કોનાથી પરિચિત છો? તો કે અમે અમારા ક્રોધથી પરિચિત છીએ. ઓકે, તો આપણે ક્રોધથી વાત ચાલુ કરીએ. એ કે આત્મા જેને જોયો નથી એનાથી અમે જર્ની નહીં બિગિન કરી શકીએ એવું એ લોકોને લાગે. હું તો કરી લઉં છું, પણ આ લોકો કે અમે અમારા ક્રોધથી પરિચિત છે, એમાંથી તમે અમને બહાર લાવો. તો ક્રોધ જેમ જેમ એ લોકોનો ઓછો થાય ને, અને જે રાહતની ફિલિંગ છે ને, હું બતાવું એ લોકોને, આ જ આત્માનું વેદન છે. આત્માનું વેદન શું? કઈ અલગથી કઈ નવું વેદન થઈ જવાનું એવું નથી. એ જ્ઞાતા દ્રષ્ટા પણ છે, અનંત ગુણોની પર્યાય છે, એમાં બીજું કઈ નથી. તો એક એક ગુણોનું અંદરમાં વેદન થવું, ફીલ થવું. જો કહું આજે સત્સંગમાં આપણે હેપીનેસની વાત કરી, આનંદ, બસ આનંદ, એ આનંદનું વેદન થવું એ જ તો આત્માની એક પર્યાય છે. પણ એ વેદન સતત ચાલે, સતત ચાલતા ચાલતા ચાલતા, એટલે એ કહે ને કે કિરણને પકડીને સૂર્ય પકડી લેવાનો છે. કિરણને પકડીને સૂર્યની દિશા આપણને ખબર પડી જાય. આપણે જોઈએ સવારના અહીંયાથી સૂર્યની કિરણ આવે છે તો સૂર્ય આ દિશામાં છે, ત્યાંથી કિરણ આવે છે તો સૂર્ય ઓલી દિશામાં છે. એવી રીતે જ્યાંથી અંદર આનંદ આવે છે, આત્મા મારું એ તરફ એનું વેદન ચાલુ થાય. એટલે અહીં કૃપાળુએ તો પેલા તો શરૂઆત જ મુનિ સાથે આ પેલો પત્ર છે, અને એને એ જ લખે છે કે અનંત કાળથી પોતાને પોતાના વિશે જ ભ્રાંતિ થઈ ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. એટલે કઈ નથી શકાતું કે કેવી ભ્રાંતિ કેવી થઈ ગઈ છે. એટલે કોઈ સમજી ન શકે. એવું છે ને કે આજે કોઈ વસ્તુ તમે ક્યાંક જોઈ હોય તો એને કમ્પેર કરીને બતાવો. તમે ગોવા નથી ગયા માની લ્યો, પણ હું કહું આ માયામીનું બીચ છે ને, એ ટાઈપનું બીચ છે ગોવાનું, તો યુ કેન કમ્પેર કે હા માયામી ઓકે, ઇટ મીન્સ ગોવા ઇઝ લાઈક ધીસ. કે તમે મુંબઈ નથી ગયા તો કહો ન્યુયોર્ક જેવું છે મુંબઈ. પણ કોઈ અવાચ્ય એટલે જેની કોઈ કમ્પેરિઝન જ નથી થઈ શકતી, જેનો વિચાર નથી થઈ શકતો, એવી આ વસ્તુ છે. એટલે કોની સાથે કમ્પેર કરીને અમે તમને બતાવીએ? કૃપાળુ તો એ જ કહે છે, હાઉ વી શુડ કમ્પેર. આત્મા છે એની ભ્રાંતિ થઈ ગઈ છે, કેવી રીતે ભૂલાઈ ગયું છે? મેં તો બેવકૂફ વાળો દ્રષ્ટાંત આપ્યા કે આ માથે ચોટાડ્યું છે અને આ કર્યું છે, પણ કૃપાળુ કહે છે પોસિબલ નથી. કારણ કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? પણ તો પણ એ મેળવી શકાય છે, અને મેળવવાનો ક્રમ એને આ વચનામૃતમાં બી લખ્યો. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, નંબર વન. બીજું, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. નંબર થ્રી, સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું. નંબર ફોર, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. નંબર ફાઇવ, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, અને તેમાં તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા. તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આટલી વાત એમને કૃપાળુએ આ ભૂમિકામાં મુનિએ શું કરવું એની વાત કરી, કે જેને પણ ભ્રાંતિ હોય આત્મા વિશે એને કરવાનું શું? તો આટલું જ કરવાનું, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. ઉદાસીનતા એટલે શું? આસક્તિ રહે, આસક્તિ ઓછી કરવી. ઉદાસીનતા એટલે ઉદાસીનતા એટલે શું?
ઉદાસીનતા હું જે રીતે બને એટલું પરભાવથી નિવૃત્તિ,
પરભાવથી નિવૃત્તિ લેવું.
એમાં આપણે ખેંચાઈ જઈએ છીએ, પણ એ પરભાવ છે ને એની અંદર તન્મય ન થવાનો પ્રયત્ન કરો.
બરાબર છે, પરભાવમાં નહીં તણાઈ જવું. ઓકે,
જે જીવ પોતે અનાધિકારથી એને ટેવ પડેલી છે પરભાવમાં જ ખેંચાવાય.
પણ એવું છે ને, હજી સ્વભાવનો અનુભવ નથી ત્યાર સુધી, બિચારો પરભાવમાં જ જવાનો, લંપટાઈ જવાનો છે. એટલે એવું કઈક વશમાં પ્લેટફોર્મ જોશે ને કે જેના આધારે પર છૂટશે અને સ્વની તરફ આવશે. આ પ્લેટફોર્મ જ છે સત્પુરુષ.
બરાબર.
સત્પુરુષ કોણ? જો પરભાવમાં અનાદિનો ટેવ પડી જ ગઈ છે કે આપણા માટે પરભાવ બહુ સહેજ થઈ ગયો છે.
સાચી વાત.
ઠીક છે ને? સ્વભાવની હજી અનુભૂતિ નથી. પરભાવ છોડવાનું છે, પણ છોડીએ કોના ભરોસે? કાંઈક વચમાં હોવું તો જોઈએ ને. આજે ઇન્ડિયા છોડવું તું અમારે અને યુએસ આવું તું. ઇન્ડિયા છોડીએ કોના ભરોસે? એક હવાઈ જહાજના ભરોસે. હજી મિયામી પહોંચ્યા નથી, પણ હવાઈ જહાજ છે તો એના ભરોસે ઇન્ડિયા છૂટી ગયો, પછી માયામી પહોંચી ગયા છે કે ને? એવી રીતે પરભાવ ઇઝ લાઈક ઇન્ડિયા, સત્પુરુષ ઇઝ લાઈક એરોપ્લેન, અને માયામી ઇઝ લાઈક સ્વભાવ. બસ એ રીતે ઉદાસીનતા, એટલે જે રીતે હું આ લોકોને બતાવું, કારણ કે હું છે ને બધા વૈષ્ણવૃતોનો જે ક્રમ કૃપાળુદેવ કે છે ને એને સાચવવાની કોશિશ કરું કે આમાં ઉદાસીનતા, અમે લોકો સંસ્કૃતનો અભ્યાસ કરેલો એટલે ઉદાસીન શબ્દને અગર બ્રેક કરીએ તો ઇટ ટર્ન્સ આઉટ ટુ બી ઉદ પ્લસ આસીન. ઉદ નો અર્થ હોય ઉપર અને આસીન નો અર્થ હોય બેસવું, આસન. આસન કહીએ ને આપણે, ઉદ એટલે ઉપર, આસીન એટલે બેસવું, ઉપર બેસવું યા ઉપર રહેવું. આસન એટલે રહેવું, બેસવું. એટલે કીધું નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. તમે જે લેવલ ઉપર છો ને, તમારાથી ઉપરવાળા કોઈ લેવલનું કોઈ વ્યક્તિ હોય ને, એનો ક્રમ, એનો આધાર લેવો, અહીંયા આશ્રય લેશે. એના પછી જો આખો ક્રમ તમને સમજાઈ જશે, આ પહેલી વાત સમજાશે ને, તો એના પછી એમને જે પાંચ પોઈન્ટ કીધા છે ને, દે આર ઇન્ટરવોવન, ઇન્ટરરિલેટેડ. એટલે ઉદાસીનતા એટલે અહીં જે કહે છે ને, આપે કીધું એ પણ પરફેક્ટ છે, રાઈટ છે એકદમ, પણ આમાં માર્ગનો ક્રમ સાચવવાનો છે. કેવી રીતે? કૃપાળુએ મુનિને બોધ કર્યો તો મુનિને એમ કીધું, પેલા તો તમારાથી જે હાયર છે ને, નિરંતર એનો આશ્રય લો. એટલે સેકન્ડ પોઈન્ટ કીધું, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન રહેવું, એનો આશ્રય લેવો, પણ એમાં લીનતા રાખવી. ઘણી વાર આશ્રય લઈ લઉં, આ ચોપડીનો આ લઈ લીધો, આશ્રય લઈ લીધો, પણ આમાં લીનતા ન હોય, મારું ધ્યાન ટીવી સામું હોય કે ધ્યાન બીજી તરફ હોય, નહીં ચાલે. એટલે ઉદાસીનતા મૂકીને બીજું સેકન્ડ સ્ટેપમાં સત્પુરુષ મૂકી દીધું ઉદાસીનતાનું રાઈટ ઇન્ટરપ્રિટેશન. એટલે એવું છે ને, આ તો અનેકાંત વાત છે. અલગ અલગ લેવલ ઉપર શબ્દોના અર્થ પણ બદલાય છે. ઉદાસીનતા અત્યારના મુનિની દશામાં આ છે, આગળ જતા વચનામૃત 700 પછી ઉદાસીનતાનો મતલબ મુનિ માટે બદલાઈ જશે. જે આપે કીધો ને એ આવી જશે, એકદમ પરભાવથી અલિપ્ત થઈ ગયેલા. અહીં કહે છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. ઉદ આસીન એટલે પોતાનાથી ઉપર, પોતાની દશા જે છે ને એનાથી ઊંચી દશામાં જે બેઠું છે ને એનો ક્રમ, એની વાતને આશ્રય લેવો. પછી આશ્રય લઈને એમાં લીન રહેવું. નંબર વન, આશ્રય લીધો કોઈનો, પણ હવે લીનતા એમાં ન હોય, ગમતું ન હોય, ઠીક છે લઈ આવ્યા, પણ મન એમાં ચોટ્યું ન હોય તો કંઈ કામનું. એ લીન થયા પછી તેના ચરિત્રનું સ્મરણ કરવું. એમાં લીન થવાનું કાર્ય કરવાનું કેવી રીતે? કે જેમ આપણે ગાયું ને, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગ હિરે કરમ, મુદ્રા અરુ સત સમાગમ સુતિ ચેત ના જાગૃત કરમ. ગીરતી વૃત્તિ સ્થિર રખે. કોઈ પણ વૃત્તિ આપણી જે પડી રહી છે એને સ્થિર રાખી શકે તો એનું ચરિત્ર. એટલે આપણે વિચારવાનું કે એ અત્યારના આ સમયમાં સત્પુરુષ શું કરે. કોઈ પણ પ્રસંગ આવે જીવનમાં, ઉદય પ્રસંગ આવે, ત્યારે એના ચરિત્રનું સ્મરણ કરવાનું કે આ જ પ્રસંગમાં સત્પુરુષ હોત તો તે શું કરતે. એ પણ મારી જેમ ક્રોધ કરતે કે એ શાંત રહેત. બસ એ સ્મરણ જ કરવાનું, એ સ્મરણ જ એનફ છે. તો આગળ કહે છે તેના લક્ષણનું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. એટલે એ આવું નહીં જ કરતે, એવું લક્ષ તમારું, લક્ષણ એવી દ્રઢતા તમારી અંદર. કે તમને ઘણી વાર એવું થઈ જાય કે હા એવું બી એ બી કરી લે, હા આવું, ક્યારેક ક્યારેક તો સત્પુરુષ બી ગુસ્સો કરે. એવું અગર તમારી અંદર દ્રઢતા આવે છે તો તમે તમારું લક્ષણ જે છે ને એનું, એટલે દ્રઢતા એ નહીં આવે કોઈ દિવસ. એટલે સૌથી પહેલા તો શું કીધું, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. એટલે જે આપણાથી ઊંચા ગયા છે એનો આશ્રય. નંબર ટુ, એની ભક્તિ પ્રત્યે લીન રહેવું. આશ્રય લઈને, આશ્રય લઈ લે, મંદિર બાંધી લઈએ, પણ એના અંદર લીનતા જ ન આવે તો કઈ કામ નહીં. નંબર થ્રી કીધું એના ચરિત્રનું સ્મરણ કરવું, જેવો ઉદય પ્રસંગ આવે એવું તરત વિચારવાનું એ શું કરે, એનો વિચાર કરે. પછી સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું કે ના એ તો આવું ન જ કરે, એ કેવા એના લક્ષ્યમાં દ્રઢ છે એવું મારે પણ દ્રઢ રહેવાનું છે. પછી એની મુખ આકૃતિનું હૃદયથી અવલોકન કરવું, મુખાકૃતિનું મુદ્રા, હા એની મુદ્રા છે ને એનું અવલોકન કરવું કે એના ચહેરા ઉપર કેવી શાંતિ, કેવો આનંદ, કેવી મસ્તી. બસ એ ચહેરાનું સ્મરણ આવે ને તો પણ આપણી અંદરના કશાય છે ને ઠંડા પડતા શાંત. એવી મુદ્રા એટલે સત્પુરુષની બી મુદ્રા છે ને એવી જ હોવી જોઈએ કે એની મુદ્રામાં ખૂબ ઉત્તેજના હોય. આપણે પોતે વિચારીએ ભગવાનના મંદિરમાં આપણે જઈએ અને ભગવાનની મુદ્રા એકદમ આમ એક નેણ ઊંચી કરેલી ને અહીંયા ત્રિશુલ આવેલું હોય તો આપણને એમાં કઈ એનો છાપ પડે ના પડે. ભગવાનની ભીતરાગ મુદ્રા કેવી શાંત છે, બસ એ શાંત મુદ્રા હોય ને એનું અંદરમાં સ્મરણ, મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. સત્પુરુષના મનના વચનના કાયાની જેટલી પણ ક્રિયા છે, કોઈ દિવસ સત્પુરુષની સાથે રહેતા હોય તો એની વચનની અને કાયાની ચેષ્ટા તો ખબર પડે જ આપણને કે આ કાયાથી કંઈ પણ એક્ટિવિટી કરે છે, વચનથી કંઈ પણ બોલે છે, તો એની પાછળના રહસ્ય છે ને એનો વિચાર કરો. આપણે એના શબ્દોને બહુ સામાન્ય કરી દીધા છે સત્પુરુષના, એટલે એની પાછળનું જે ડીપ મિનિંગ છે ને એ આપણે ક્યારે પણ એમાંથી ડિરાઈવ નથી કરી શકતા. કોઈ પણ સત્પુરુષના વચન હોય ને એને એટલા સામાન્ય કરી દીધા છે. ભગવાન મહાવીરનું લઈ લો ને અહિંસા પરમો ધર્મ, કેટલું સામાન્ય કરી દીધું. હવે એનું ડીપ ચિંતન જે છે ને એ આપણે લોકો નથી કરતા. તો અહીં કહે છે કે એમના કોઈ પણ ચેષ્ટા હોય એના અદભુત રહસ્ય, કંઈક ને કંઈક પ્રયોજન હોય, કંઈ બી કહેતા હોય ને એની પાછળ કંઈક ગહન અધ્યાત્મ પ્રયોજન હોય, એ વિચાર આપણે આપણો ખોલવો પડશે. આ વિચાર કરતા શીખવું, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું, એને માન્ય હોય એ આપણે માન્ય કરીએ. સંમત એટલે માન્ય કરે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આખો માર્ગ કહી દીધો આમાં,
પરમ
પરમ
લાગે કેટલું સિમ્પલ છે, ના પાડે
એકદમ. આવું થાય છે કે આજો આમાં હું તો કહું ને થર્ડ પોઈન્ટ પણ આપણા હાથમાં રહીએ ને કે ઉદય પ્રસંગે સત્પુરુષના ચરિત્રનું સ્મરણ કરો, આટલું જ આવે ને આપણને ઉદય પ્રસંગ આવે ને ત્યાં ઉદય પ્રસંગમાં રિએક્શન કરતા પહેલા એકવાર એનું સ્મરણ કરી લેવું, એ હોત તો કેમ કરતે. બસ એટલું આવી જાય ને આપણે ધડધડ પાછા આવી જઈએ, આપણાથી આ પાપ ન થાય. કેટલું મોટી વાત કીધી. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. પરમ એટલે સૌથી ઉત્કૃષ્ટ. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ આ બધું થાય કેવી રીતે, તો કહે છે કે એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. આ બધું થાય કેવી રીતે, તો કહે છે કે એના માટે એક સત્પુરુષ તો જોઈએ ને જીવનમાં. આ બધું જો રિલેટ કર્યું સત્પુરુષથી, આપણે છોકરાઓને કહીએ ને તું કેન્ડીનો કલર જો, ને તું કેન્ડીની સાઇઝ જો, અને તું કેન્ડીનું ટેસ્ટ જો, એના હાથમાં કેન્ડી આપી હોય તો આપણે બધું કહીએ, પણ કેન્ડી ક્યાં? કેન્ડી તો હોવી જોઈએ હાથમાં. એવી રીતે અહીં કહે છે કે સત્પુરુષને આ બધું ચિંતન કરવા માટે એક સત્પુરુષ આપણા જીવનમાં હોવા જોઈએ પ્રત્યક્ષ. એટલે પૂર્વમાં થઈ ગયા નહીં, વિદ્યમાન. વિદ્યમાન એટલે હમણાં પ્રત્યક્ષ, વિદ્યમાન એટલે પ્રત્યક્ષ એટલે આપણી નજર સામે. કૃપાળુએ એક વચનામૃતમાં લખ્યું છે, દૂરનો ક્ષીર સમુદ્ર લખ્યું છે ને, દૂરનો ક્ષીર સાગર જે છે એ આપણા કઈ કામનો નહીં. શું કામ? કારણ કે એનાથી આપણી પ્યાસ નથી બુઝાવવાની. આપણા માટે તો એક ઘડો પાણી કોઈ મીઠા પાણીનો અહીંયા મૂકે ને તો આપણા માટે તો એ જ કામનો છે, કારણ કે એનાથી આપણી તૃષા છુપાવવાની. એટલે વિતરાગ મોટા પુરુષો થઈ ગયા ને એ બધા બહુ સારા, બહુ જ સારા, એ સાગર જેવા છે, પણ આપણા માટે તો એક ઘડો પાણી જ જોઈએ છે, એ સત્પુરુષ છે. એટલે વિદ્યમાન એટલે આપણી નજર સામે પ્રત્યક્ષ, જે આપણને આપણા દોષ બતાવી શકે, મારે હવે કેવી રીતે આગળ વધવું એ બતાવી શકે, એ સત્પુરુષની વાત. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વેલે, એ જ સૂચિએ, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય એ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, કારણ કે હજી મુનિને કૃપાળુ પ્રત્યે એવી ભક્તિ નહોતી, અને ભક્તથી ભગવાનની વાત સાંભળો ને તો મહિમા આવે. જો ભગવાનનું સ્વરૂપ સમજવું હોય ને તો ભક્ત પાસે સમજવાનું, કારણ કે એ એક પ્રેમીનું વર્ણન સાંભળવું હોય તો એક પ્રેમિકા પાસે સાંભળવાનું હે ને. એ કહે ને કે મજનુને લૈલાની આંખો જોઈ શકે, બીજું કોઈ ના જોઈ શકે. એટલે ભગવાનનું વર્ણન સાંભળવું હોય તો ભક્ત પાસે સાંભળવાનું, કારણ કે એ વર્ણન કરતા કરતા એની મુદ્રા, એની આકૃતિ, એના જે હાવભાવ છે એ પણ આપણા ઉપર બહુ પ્રભાવ નાખે છે. એટલે અહીં કીધું કે હજી એમને ખબર છે કે મુનિના હૃદયમાં ભક્તિ નથી, પણ અંબાલાલને પૂરી ભક્તિ છે. એટલે ચોખ્ખું પેલા જ પત્રમાં લખી દીધું, આ પત્ર અંબાલાલથી સમજવાનો, અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. એટલે એની પાસે સમજ
એની અંદરમાં એમને એ પણ ઘોષણા કરી દીધી ને કે જે પણ વાત સમજવાની છે દશાના લેવલથી વાત કરો,
એકદમ
કોને શું છોડ્યું, કોને કેટલું શાસ્ત્ર વંચન છે, એ બધાની બધી વાતો છોડી પર મૂકી.
કેમ કે પ્રત્યક્ષ નું સાચી વાત ઉપદેશામૃત ના 270 પેજ ઉપર પ્રભુશ્રીએ બહુ સરસ વાત કરી છે. પ્રત્યક્ષ નો અર્થ શું કહે? પ્રત્યક્ષ નો ઉત્તમ કે અર્થ એ પ્રત્યક્ષ નો અર્થ આત્મજ્ઞાની હોવા જોઈએ. બીજું કે આત્મજ્ઞાની કે ને એ જ વાત બ્રહ્મચારીજી પણ વાત કરે છે. આપણને પ્રત્યક્ષ મળી ગયા છે પરમ કૃપાળુથી, એનો દેહ નથી પણ આ એનો અક્ષર દેહ આપણને આપણે મૂકી ગયા છે, તો એ અક્ષર દેહને સ્વીકારી લે ને, એની આજ્ઞા માનવાનું શરૂ કરે. પણ તને સાચી છૂટવાની જિજ્ઞાસા છે તો આ બધું તને ફળી ફૂટતા
બરાબર છે.
અને મેં તો મારી આંખ સામે જોયું, મારી પત્ની મારી આંખ સામે ગઈ, મારી આંખ સામે વાત કરતી કરતી, અને એને આ ગળે હતું તત્વજ્ઞાનની ખૂબ જ અભ્યાસી. સમજ્યા? આ બધું ટેમ્પરરી છે. આ ટેમ્પરરી તો પૂર્વે પણ હું જેટલું કરીને આવ્યો એ ટેમ્પરરી હતો. એ જે ટેમ્પરરી કરતો કરતો જે આવ્યો એ જ પરમેનન્ટ છે.
સાચી જ વાત છે, જે કરતો કરતો આવ્યો
એ જ પરમેનન્ટ છે. બ્રહ્મચારીજી એ જ કે ફરી એ જે પરમેનન્ટ છે એની પાસે જા. આપણને તો આ મળી ગયું છે. જ્ઞાની પુરુષના લખેલા પત્રો છે
એકદમ.
પત્રની અંદરમાં જ પાછું સત્પુરુષનું
લખે. હા, સત્પુરુષે તો લખે
પણ એમાં પાછું પ્રત્યક્ષ સત્પુરુષ લખે.
એટલે પ્રત્યક્ષ એટલે આત્મજ્ઞાનીની વાત. એટલે કે આની આજ્ઞા સ્વીકાર. બ્રહ્મચારીજીએ એક આખો બ્રહ્મચારીજીએ એક પત્ર લખેલો છે આના માટે, અને એ મને 2 વર્ષ પહેલા મેં અગાસમાં ગયો ત્યારે મેં વાંચ્યું ને મેં પારસભાઈને
વંચ્યા
કે મહેન્દ્રભાઈ તમે વાત પકડી લીધી છે. અને એ જે મેં વાત પકડી લીધી ને અમને સમજા, એનું એક જ કારણ છે. મેં હું જોઉં છું કે જે જે જીવનમાં મારા જીવનમાં પરિવર્તન આવે છે, જીવનમાં અને જીવમાં જે પરિવર્તન આવે છે એ આજ્ઞા સ્વીકાર.
અને કૃપાળુદેવનો આ વચનામૃત છે ને આપણે એટલે માન્ય થાય આપણને, કારણ કે બધા વચનામૃતમાં આમ ઘૂમી ફીરીને જો ને તો આજ્ઞા એક જ આપી છે. ઘણી આગમ ઉપાડશો ને કન્ફ્યુઝન થશે. આચારંગ ઉપાડશો તો એમ કહેશે કે પેલા આ કરો, દશવેકાલિક ઉપાડશો તો પેલા કહેશે આમ કરો, તત્વાર્થ ઉપાડશો તો આમ કરો, કઈ આજ્ઞા માનવી. પણ આ પુરુષે પાને પાને છે ને આજ્ઞા એક જ આપી છે કે, અને ધર્મની વ્યાખ્યા શું કરી કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. વચનામૃત 37 એમને લખ્યું, જ્યાં ધર્મની પરિભાષા શું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, જ્યાં જ્યાં મારો રાગ અને દ્વેષ ઇન્વેસ્ટ કરેલો છે બસ એને છોડતું જાઓ. આ એક જ આજ્ઞા માનો ને તો મને લાગે છે એમાં જ આખો મોક્ષ માર્ગ આવી. એટલે કે છે, અંબાલાલ થી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. કૃપાળુ પોતે લખે છે, આ ટાઈમે અંબાલાલ આત્મજ્ઞાની નથી. કૃપાળુ
એને સ્વભાવ પછી,
હા, કૃપાળુની દશા છે, દશામાંથી લખે છે. ન અંબાલાલ આત્મજ્ઞાની છે અને મુનિને તો હજી કઈ એવી દશા છે જ નહીં, પણ તો પણ મુનિને કહે છે તો અંબાલાલ પાસે સમજ છે, કારણ કે એનામાં ભક્તિ છે. અને જયારે ભક્તિવાન પુરુષ ભગવાનની વાતને સમજાવે ને ત્યારે એનો પ્રભાવ જ અલગ હોય. ભક્તિવાન અંબાલાલમાં ભક્તિ છે ને તો એનાથી તું આ વચનામૃતનું સ્વરૂપ સમજે તો તને સમજાશે, ન તો નહીં સમજાય. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, એ જયારે હોય ત્યારે જ એની ચર્ચા કરજો અને એની વિચારણા કરજો, અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. એજ વિજ્ઞાપન સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના. એટલું સરસ એને છેલ્લે લખ્યું છે. આખો ક્રમ તો આ 5 એમાં આપી દીધો, 5 ક્રમ. આમાં લખેલું છે, તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મરમનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી, અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આમાં લખ્યું છે, એક અંબાલાલ સિવાય માર્ગનો મર્મ કોઈને જણાવ્યો નથી, તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા એ. હજી આના રેફરન્સીસ પાછળ પડશે.
અંબાલાલભાઈની પાત્રતા ઘણી,
પ્રત્યક્ષની ઘણી મહિમા ગઈ ને.
આ વચન હું તમને પાસ કરું, શું કેવાય, તમારું નામ ગૌતમભાઈ. એક પત્ની એના પતિ ને કાગળ લખ્યો, પત્ની તો બાર ગામ 5,000-10,000 માઇલ દૂર હતી, ને પત્ર પતિને મળ્યો. પત્ર એ પતિએ ખોયડો કે મારી પત્નીનો છે, હજી તો ખોયેલો પણ નથી, ત્યાં એ રાજી રાજી થઈ ગયો કે મારી પત્નીનો પત્ર 10,000 માઇલ થી દૂર આવ્યો છે. એ પત્ર જયારે એ વાંચે છે ત્યારે પત્રની અંદર જે ચીજો એને લખી છે, બોલો એને કેટલા ગલગલિયા કરાવે. પત્ની હાજર છે પણ એને વિશ્વાસ છે કે મારી પત્ની નો, એવી રીતે પતિનો પત્ર પત્નીને જાય 10,000 માઇલ દૂર, એને કેટલા ગલગલિયા થાય, રાતની નીંદર ઉડી જાય, હાજર નથી. પણ પત્ર એને શું લાગે છે, મારી પત્ની છે કે મારો પતિ છે. એક વાર આમનું આ વચન જી છે, આણાએ ધમ્મો આણે તો પત્રાલ 505 ની અંદર એને આ જ લખ્યું, હે જીવ તારે હવે સત્પુરુષ ની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. આઈ એમ વેરી હેપી ટુ વિથ પત્ર સુધા, જેટલી જેટલી આજ્ઞા આપે છે એટલું પાડતો જાઉં છું, એટલી પાડતો જાઉં છું. આ કુદરત બિલીવી જે જે ચમત્કારો ત્યાં છે, મારું કેટલું હરામી પણ છૂટતી જાય છે, હરામી પણ.
વિચાર કરો કે એવા સત્પુરુષ ના વચનામૃત આટલા વર્ષો પછી મળ્યા પછી પણ આટલું હરામી બનવાનું છે. તમે
હું કઉ છું સાચી વાત
પ્રયાસે જાય, અને અગર સામસામે હોય નહીં કરાવે તો કેવું
થાય?
મારા બાપાજી, અમારા બાપાજી જે ગુરુ
હતા
એ આત્મજ્ઞાની
હતા.
પણ એને જ મને ઓળખાણ કોની એકની જ કરાવી. કોની કરાવી? પરમ કૃપાળુ બેટા આને છોડતો નહીં,
એને માર્ગ બતાવી દીધો.
અમને એટલું કીધું કે બેટા તારે
જાણવું આવી રીતે જવાનું છે, હવે તું ભૂલતા રહ, તું વહી જશે.
બસ અમે એ જ લઈને બેઠા છે સાથે, હું તો અગાસ જાઉં છું. અને મને આ
તમારા બાપાજી એટલે
ચાર વર્ષ પહેલા જ
બીજી એમની સામે સામે તમે રહેતા હોય તો કેવું ફટાફટ
જાતા?
અમે જતા
નહીં, અહીંયા બે મહિના પ્રત્યક્ષ અગર એની સામે આપણે કરીએ હોત તો કેવું થાય?
તો ભાઈ એમને સરપ્રાઈઝ, ગૌતમભાઈ એને એ કદી પણ એ પોતે નહીં બોલતા, એ શાસ્ત્ર જ ખોલે.
આમાં લખ્યું છે, આમાં 5 નંબર નો પોઈન્ટ છે, ટોટલ 9 પોઈન્ટ છે. એમાં 5th પોઈન્ટ કૃપાળુદેવ પોતે લખે છે, પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે પણ તેથી કઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના શિર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છુપે નહીં, તૃષાતુર એટલે પ્યાસા વ્યક્તિની પ્યાસ છુપે નહીં, પણ એક મીઠા પાણીનો કડશો અત્રે હોય તેથી તૃષા છૂટે. જીવે પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્ર આદિ દોષો તો છૂટી જ જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. બહુ સરસ. આમાં પૂર્વે થઈ ગયેલા જ્ઞાની, જો કે તે બધા મહાજ્ઞાની છે એમ જ લખે છે, પણ તો પણ અત્યારના માન મને માન થતો હોય, સમજો હું દાન આપું 1 કરોડનું અને મને માન થાય તો આ માનથી કેવી રીતે છૂટવું એ અત્યારનું હશે ને કોઈ એ બતાવી શકશે. યા તો એટલી પાત્રતા હોય કે પાનું ખોલો અને તમને આન્સર મળી જાય, એ તો એટલી પાત્રતા આપણામાં છે નહીં ને. એટલે પોતે જઈને પૂછવું પડશે એક પ્રત્યક્ષ પાસે, મેં દાન તો આપ્યું પણ સાથે અંદરમાં છે ને મારું નામ ના લખાણું ને, તો અંદરમાં તકલીફ થઈ રહી છે. આ પોતાનો દોષ જઈને જ્ઞાની પાસે ઉઘાડો પાડશું ને ત્યારે જઈને એમાંથી છૂટવાનો માર્ગ શું છે એ જ્ઞાની આપણને કહેશે. એટલે પ્રત્યક્ષ એટલે મારા માટે અને આપના માટે તો અક્ષરદેહ જ પ્રત્યક્ષ હશે, પણ ઘણા માટે આ પ્રત્યક્ષ ના પણ હોઈ શકે, કારણ કે આપણને સમજાઈ ગયું છે. આમાં
સાચી વાત કરું, હું તો તમને એટલી નમ્ર વિનંતી કરીશ, મને લોકોની કહાય પડી. હું એનું એક કારણ કીધો, મને અંદરથી પાકી સત્તા થઈ ગઈ છે કે હું આ ભવમાં મારા માટે જન્મેલો છું, હું બીજા માટે જન્મેલો નથી. સત્સંગ ભલે હું કરાવતો હો, પણ હું બોલતી વખતે કહી દઉં છું હું જ્ઞાની નથી. હું જ્ઞાનીના વચનો સ્વાધ્યાયના બળે સમજાવવાનો પ્રયત્ન કરીશ. બધાને ખબર છે, આ બધાને હું કઉ છું, હું આ પ્રમાણે જ બોલું ભર ભર સભાની અંદર.
એ છે કે જ્ઞાની નો આધાર વગર તો આપણે
બેન, મારા માટે તો હું તો મારા હું તો એટલો ઉપકાર છે આ એક આ વચના અને હું મને જ્યારથી ખબર પડી સમજા કે આત્મજ્ઞાની અને સ્વયંક્ષમ જ્ઞાનીમાં બહુ ફેર છે,
બહુ ફરક છે.
હું એમાંથી પણ હું પસાર થઈ ગયો છું.
અરે એ તો ખાલી જ્ઞાનાવર્ણીઓનો સ્વયંક્ષમ છે
પણ બેન કેવો કેવો
સાચી વાત.
સાકળની જ એક એક કડી ની વાત કરે
અચ્છા
સમજા, પણ જયારે અનુભવ ની વાત આવે ત્યારે ઘણા
કૃપાળુ દેવે સદગુરુના લક્ષણ આત્મસિદ્ધિની દસમી ગાથામાં કીધા. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય થયો, અપૂર્વ વાણી. આજ ચોથી વાત છે ને અપૂર્વ વાણી, આ પકડવા જેવી છે. કારણ કે જીવને આત્મજ્ઞાન વર્તે છે ને તો અહીંયા લખાઈ નથી જતું, અહીંયા ઇટ ઇઝ નોટ માર્ક્ડ ઓવર હિયર. સમદર્શિતા એ બી અંદરની ઘટના છે કે કોઈ પણ સિચ્યુએશનમાં એ સમભાવમાં રહી રહ્યા છે. વિચરે, ઉદય પ્રયોગ, હવે એના ઉદયમાં જેવો વિચરણ હશે એ રીતે રહેતા હશે. એટલે જ છે ને જ્ઞાની ઓળખાતા નથી, કારણ કે એનો જેવો ઉદય હોય ને એ રીતે વિચરે પણ અંદર પ્રયોગ ચાલતો હોય. દેહ અને આત્મા ભિન્ન છે તેનો સતત પ્રયોગ ચાલે,
એની
પ્રતીતિ, એની પ્રતીતિ એને સતત ચાલે.
એની વધારે વધારે જો કોઈ મને અમને ખુલાસો આપ્યો એમને બધાને તો શશીભાઈ શેઠે મુમુક્ષુ આરોહણની જ્ઞાની ને અજ્ઞાની નો આખું એને બહુ સુંદર મજાનું આખું એક જ પાનાની અંદર સમજાવે છે અને એનેથી આપણને લાગે કે જ્ઞાની કેમ આમ કરે છે.
સાચી વાત છે, પૂર્વનો ઉદય હોય એને તો ફાઈવ ફ્લોસ કરવાની છે.
સાચી
વાત, એટલે એ રીતે એનું વિચરણ ચાલે. પણ અપૂર્વ વાણી છે ને એ શિષ્યએ પકડવાની વાત છે. શિષ્યએ કેવી રીતે ખબર પડે કે આ સદગુરુ છે? જેમ મેં કીધું ને અહીંયા કઈ લેબલ તો લાગેલું નથી કે આ સદપુરુષ છે, કે એનું બધું તો સામાન્ય. હવે આ ગ્રહ વેશ છે, કઈ દીક્ષા બી નથી લીધી કે આપણે એમ વિચારીએ, પણ તો પણ અપૂર્વ વાણી. એ શિષ્યએ સદપુરુષની ઓળખાણ કેવી રીતે કરવાની? કારણ કે પરમ શ્રોત બી હોઈ શકે ને, પાંચ લક્ષણ કીધા ને, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રોત. પરમ શ્રુત તો કોઈ જ્ઞાનાવર્ણ્યના શ્રેયોક્ષમથી બી થઈ જાય, એટલે જેને બહુ નોલેજ થઈ જાય બધી વસ્તુનો, જે શાસ્ત્રો પડો એનું ફટફટ ફટફટ અર્થઘટન કરી શકે, એ તો કોઈ કોપર જ્ઞાનાવર્ણ્યનો શ્રેયોક્ષમ હોય ને તો બી થાય. પણ આત્મજ્ઞાની એટલે જેનો મોહનીયનો શ્રેયોક્ષમ છે, મોહનીય નબળું પડ્યું છે, એમાં બી દર્શન મોહનીય નબળું પડ્યું છે એવો વ્યક્તિ. પણ શિષ્યએ કેવી રીતે ગુરુની ઓળખાણ કરવી? તો એના માટે ફોર્થ નંબર જે છે ને, અપૂર્વ વાણી, એની ઇમ્પોર્ટન્સ છે. અને શું કહે છે, અપૂર્વ વાણી એટલે જેના વચન સાંભળતા તમારી અંદર અપૂર્વ ઉલ્લાસ, અપૂર્વ વીર્ય, અપૂર્વ પુરુષાર્થ કરવાની, કે હવે એકવાર છે ને આના માટે દાવ પર લગાવી દેવું છે બધું, એવી તમારી અંદરમાં એક ઉછળે ને કંઈક અપૂર્વતા, જેના વચનના શ્રવણ માત્રથી તમારો અપૂર્વ ઉલ્લાસ અને વીર્ય ઉછળી પડે ને, સમજો સામે સત્પુરુષ બેઠા છે. નહીં તો નહીં ઓળખાય. કેવી રીતે ઓળખાય પલ્લવી પ્રભુ? સત્પુરુષ, શી ઇઝ આર્કિટેક્ટ બાય પ્રોફેશન, અગેન એકદમ કોઈ આઉટસાઇડ સ્ટ્રીમની અંદર, પણ બસ એ જયારે આવ્યા તો કે બસ અંદરમાં કઈક થઈ ગયું કે આવું કરવું છે. બસ અપૂર્વ વાણી, આ બધા કઈ ઓછા નહોતા, બધા ક્લબમાં આટા મારવા વાળા.
મારા ઉપર નીરુબેન અમીનનો પણ મોટો ઉપકાર છે, ઘણો પ્રેમ મારા ઉપર.
કેવી રીતે ઓળખવા સત્પુરુષ? આ લોકોની કન્ફ્યુઝન મને સમજાઈ ગઈ.
મને તમારા એક મિનિટમાં સમજી ગયા.
તમારે શું કન્ફ્યુઝન છે મારો સમજાઈ ગયો,
કે પ્રત્યક્ષ સાચા
ઓળખાય કેવી
રીતે? ઓળખાય કેવી રીતે? એટલે આ તો છે જ, આપણે
આ તો છે, આ તો
આપણે માનીએ જ,
માથે હાથે સાથે બધે આ તો છે જ.
કેને ઘંટી વાગે,
પણ અંદરમાં અપૂર્વ વાણી એટલે જેના વચનનો સમાગમ, જેની વાણી સાંભળતા છે ને અંદર કરણ દોડવા માંડે, આવું કઈક જોઈએ છે, આવું કરવું છે. આજે હું કહેતી હતી ને કે 6-6 કલાક સત્સંગ ચાલે અને કામ થઈ જાય, આ લોકોના 6-6 કલાક કિચનમાં કામ કરે, પણ કે બસ એ વાણીમાંથી આનંદ જ આવ્યા કરે, એ ઓળખાય.
બીજું વચનામૃત કે જ્ઞાનીના ઘણા શાસ્ત્ર આપણે આપણો જેવો મૂડ હોય ને
રીઝન ઇઝ ધીસ આઈ હેવ નેવર સીન ધ મોસ્ટ સિમ્પલેસ્ટ ગુજરાતી અને સચોટ ગુજરાતી સચોટ વાક્ય અને એ વાક્યથી આઈ બી સવારના પાનું ખોલવું તો મને મારો જવાબ મળે.
એ તો પ્રભુએ કીધું ને કે તમારે ને ઈ આ શાસ્ત્રો સાથે કઈ મિલન અલગ ટાઈપનું છે, પણ દેટ ઇઝ નોટ કોમન વિથ વી
પીપલ. આઈ પર્સનલી ફીલ મારા સાહેબ એ મળી જાય અમુક અમુક રાતના હું જે ઊંડાણો છું સમજા, અને સવારે હજી તો આમ મારું બોધામૃત પત્ર સુધા ખુલે સમજા, મારી પહેલી કે બીજી લાઈનમાં જો જવાબ ન હોય આઈ બી વેરી ઓનેસ્ટ યુ સમથિંગ ઇઝ રોંગ. એવી રીતે જ હું શરૂઆતમાં ઉપદેશામૃત લેતો આમ ખોયડા ભેગું જ.
પણ આવું બધા તો નક્કી નથી ને,
મારે બધાની ચિંતા ક્યાં કરવાની, મારે બધા
પૂજ્ય ભાવ રાખીને તમારી પાસે સાંભળવા આવે તો આપણી જવાબદારી બને છે.
સાચી વાત છે
કે એ લોકોને બી સાચા માર્ગે ચડાવી
દે. સાચી વાત, યુ આર વેરી કરેક્ટ.
તો આપણે એ લોકોની અપેક્ષાએ પણ ઇન્ટરપ્રેટ કરવું પડશે.
જરૂરથી કરો હું કહું છું, પણ મારા માટે હું તો સાચો
તમારું
અમારી તમને મળશે. હું ગૌતમભાઈ એક વાત કરું, જે ગોતે છે ને મળે.
મહેન્દ્રભાઈ પોતપોતાનો જ છે.
યસ યસ,
પણ જે પ્રભુ કે છે કે એક જ પ્રત્યક્ષ હોય તો તમારો ઘણો ફરક
પડે,
સાચો રસ્તો બતાવે.
સાચી વાત છે.
એક્ઝેક્ટલી. હમણાં લાસ્ટ આગમ રહસ્ય ઉપર એક સત્સંગ હતો, એમાં એક કઈક વાત આવેલી, તો લોકોને કન્ફ્યુઝન. આપણા શાસ્ત્રમાં એવું લખેલું કે દાન થી તો મોક્ષે જવાય, એટલે દાન તો કરવું જ જોઈએ. એટલે હવે બિચારું જે ગરીબ હોય જેને ન પોસાય એને એમ થાય કે મારો મોક્ષ તો નહી, પણ હવે દાન થી મોક્ષ થાય આવું કોના માટે લખ્યું છે? તો જે કંજૂસ ધનવાન છે ને એના માટે લખ્યું છે. પૈસા છે પણ છૂટતા નથી હાથમાંથી, એના માટે લખ્યું કે દાન કરો છો એનાથી. એટલે આ ઇન્ટરપ્રેટ કરતા કોણ શીખવાડશે? અને આ જ વાત જાહેર સભામાં હું કહી દઉં કે દાન થી મોક્ષ થાય તો બિચારું ગરીબ જે છે ને એ તો મૂંઝાયા કરશે, મારો મોક્ષ તો નહીં થાય.
સાચી વાત છે.
આ એટલે પર્સનલ ટચમાં જોઈએ. હું તમને કહું કે દાન થી મોક્ષ થાય અગર તમે કંજૂસ અને ધનવાન બે હો તો, પણ તમે કંજૂસ છો જ નહીં તો મારે તમને કહેવાની જરૂર પણ નથી. આ વાતને તમને મારે જ કહેવાનું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહી થવાનું. અને અમે હમણાં એક સેશન લીધેલું, રાગ અને દ્વેષ એટલે શું. લોકોને એમ થાય કે રાગ દ્વેષ શું એ જ નથી ખબર. ખરેખર આઈ વોઝ રિયલી સરપ્રાઈઝ, લોકોને એ જ નથી ખબર. કારણ કે કૃપાળુએ તો અહીંયા કહી દીધું 37 નંબરના વચનામૃતમાં, આ તો ફેવરેટ એટલે લગભગ બધા સત્સંગમાં આનો ઉલ્લેખ આવે.
મારું ડેફિનેશન રાગનું એવું છે,
બતાવો,
પર પદાર્થમાં સુખ બુદ્ધિ,
બરાબર,
પર એક્ટિવિટીમાં સુખ બુદ્ધિ, એ બધો રાગ.
પર પદાર્થમાં સુખ બુદ્ધિ,
પર પદાર્થમાં સુખ બુદ્ધિ અથવા પર કાર્યમાં સુખ બુદ્ધિ,
બિલકુલ કરેક્ટ છે પ્રભુ, બિલકુલ કરેક્ટ. પણ આ જે જનરેશન સાથે આજે આપણે બેઠા,
આપણે
પણ આપણે બંને બેઠા હોઈએ ને તો આપણે બંને તો આટલું બોલીને ચૂપ થઈ જઈએ. પતિ ગયું, તમે હું આપની વાત સમજી ગઈ, તમે મારી વાત સમજી ગયા.
મેં આપણે ઈ બરાબર છે એમને કીધું રાગ, પણ તમે એમ કહો છો કે એકદમ જલ્દી એમ ના
નહી. લાઈક પ્રભુ જેમ કહે છે રાગ એટલે પર વસ્તુ પ્રત્યેનું મમત્વ બુદ્ધિ, એ એકદમ પરફેક્ટ ડેફિનેશન છે. શાસ્ત્ર પ્રમાણે કોઈ મિસ્ટેક જ નથી આમાં, એકદમ માન્ય છે. મને અમે બંને સત્સંગમાં બેઠા હોઈએ ને તો આટલી વાતમાં અમે ચૂપ થઈ જઈએ, બટ સિન્સ આઈ એમ ઇન ટુ વિથ ધીસ સો મેની પીપલ, તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે લોકોને ક્લિયર કરું વોટ ઇઝ રાગ અને વોટ ઇઝ દ્વેષ. કારણ કે કૃપાળુએ આખા ધર્મને આ બે શબ્દથી જ રિલેટ કર્યા છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ ધર્મ છે બસ. એના સિવાય તો બીજું એમાં એવું નહીં કીધું કે એના માટે તમારે પૂજા કરવાની કે એના માટે તમારે શિબિરો ભરવાની, એના માટે ભક્તિ કરવાની, કાંઈ નહીં. તમે જે કરતા કરો રાગ અને દ્વેષ રહિત થવા.
પણ એને તો રાગ દ્વેષ ની બેન્ચમાર્ક મૂકી દે કે આ બધું તમે સમજી જશો, પણ
અમારી પાસે રાગ દ્વેષ એટલે શું?
આપણે રાગ દ્વેષ એટલે શું સમજીએ? આપણે તો સાહેબ કીધું
એ બરાબર છે, પરફેક્ટ છે, પણ તમે શું સમજો રાગ અને દ્વેષ?
રાગ એટલે કે કોઈ ભી વસ્તુ નો રાગ ન રાખવું કે આ મારું છે,
તમે એકવાર જસ્ટ વિચારો. આ ડેફિનેશન તમારી રાઈટ છે, પણ જરાક હું જે એંગલથી કહું છું ને એ વિચારો કે કોઈનામાં મમત્વ નહીં રાખો તો જીવનમાં રસ નહીં ઉડી જાય. બધું બધો તમારો રસ, તમારું લાઈફ કેવી ડ્રાય થઈ જશે.
તમે કોઈ પ્રત્યે રાગ ના રાખો, કોઈ પ્રત્યે ના ચડો, પછી વોટ વી કોલ હ્યુમેનિટી.
એજ વાત હું કરવા જાઉં છું. સી, એક તરફ અંદર લખેલું છે લિવ એન્ડ લેટ લિવ, લિવ એન્ડ હેલ્પ લિવ, ત્યાં તો સારું લખ્યું છે લિવ એન્ડ હેલ્પ લિવ. તો એક તરફ ઈ મૈત્રી કરુણા કમ્પેશન ની વાત છે, તો ડઝન્ટ ઇટ કોન્ટ્રાડિક્ટ?
યસ,
આઈ વોન્ટ ટુ મેક ઇટ ક્લિયર. અમે લોકો કરીએ આ વસ્તુને, આઈ ટેક ઓનલી વન વર્ડ, અને એક વર્ડ ઉપર અમારે બે કલાક સત્સંગ ચાલી જાય. એક એક વચનામૃત તો અમારે બબે ત્રણ ત્રણ મહિના હાલે, કારણ કે એટલું એક એક વર્ડ ને ક્લિયર કરવાના છે, એક એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. અને એમ કીધું છે 14 પૂર્વ નો સાર મૂકું છું આમાં, 14 પૂર્વ નો. એટલી ગુડ વાત કીધી છે આ, તો એટલી ઊંચી દશામાં હતા કે એટલી સરળ ભાષામાં લખી ગયા, ને તો આપણને તો આગમમાં ગોતવા જાતે તો કઈ મળતે પણ નહીં. રાગ અને દ્વેષ, એટલું સ્લો બોલવાની ટેવ છે માઇકમાં જ બોલવાની ટેવ, જોરથી બોલવાની હેબિટ નહીં. અને થોડા બી વધારે જણાવે તો એમ થાય થોડું જોરથી બોલીએ તો તને સંભળાય.
હું રમે જરી પાણી પીઓ તો એ નાનકડી વાત કરી દઉં. મારા વાઇફ ને ગુજરી ગયા છે 2009 માં, અને ત્યારથી મારો સન રહે છે કેલિફોર્નિયામાં, બે બાળકો છે. મારી ડોટર રહે છે ફિનિક્સ એરિઝોનામાં, એની પણ બે બાળકો છે. એટલે મને કે પપ્પા તમે અહીંયા આવો, આઈ ડુ ગો દેર. અહીંયા મારે મંગળવાર બુધવાર સત્સંગ હોય બરાબર, અહીંથી ગુરુવારે નીકળી જાઓ, મંગળવારે સવારની ફ્લાઇટ લઈને પાછો આવતો રહો, 5 વાગે એરપોર્ટથી ઉતરી પછી ઘરે જમીને સત્સંગમાં. આ નિયમિત છે મારું, ચાલે છે, અને હું ત્યાં જાઉં પણ છું, સમજા. અને મારી સાથે મારું ત્યાં મારી દીકરાને ત્યાં બધા પુસ્તકો પણ છે, એટલે મને કઈ સત્સંગ ગોતવો પડતો નથી. આજ બધા 3-4 મહિના પહેલા મેં મુમુક્ષુ અમારા સત્સંગ રૂપાણે કીધું કે મારી દીકરી આ વખતે મને બહુ ખીજાણી, ત્યાં શું માંડ્યું તમે 5 દિવસ અહીંયા આવો, 5 દિવસ વાં જાઓ, એ કે બધા ભેગા રહેતા હો, તમને તકલીફ શું પડે છે કે દોડાદોડી કરો છો આ ઉંમરે? મને કોડુપર બાયપાસ છે, 3 સ્ટેન મુકાવ્યા છે, 2 સ્ટ્રોક આવી ગયા છે, આઈ એમ ડાયાબિટીક. મારો જમાઈ છે ડાક્ટર, એ પણ મને ખૂબ જાણો. એમ કીધું બધા બોલી લીધું, મને કે હા, ડોન્ટ યુ થિંક આઈ હેવ અ પ્રાયોરિટી ઇન માય લાઈફ? તમે બધા છો, તમે પરણી ગયેલા છો, આમ હેપી, હું તમને આપું છું, 5 દિવસ આપું છું. તમને એનાથી ન પસંદ હોય હું વધારે નહીં આપી શકું, વર્ષમાં 2 વાર આવીશ, 2 વાર નહીં. બાકી તમને લાગતું હું તો પછી કેન્સલ કરો, બટ આઈ હેવ માય ઓન પ્રાયોરિટી.
એ તો સેટ કરવાની જ,
સમજા. એટલે મારો જમાઈ, મારી ડોટર બધા ચૂપ થઈ ગયા. મારી મારો દીકરી મને લાગે બધા ભેગું થઈને ષડયંત્ર ઉભું કરેલું મારા, બધા મારા ઉપર લાકડી લઈને બેઠા. પણ આઈ વોઝ વેરી ફર્મ. અમે આવીને કિશોરભાઈ બધા સત્સંગમાં બેઠા, મેં કીધું કે આ વખતે એ લોકો લાકડી લીધેલી મારી, મેં ચોખ્ખી વાત કરી, મારી પ્રાયોરિટી ખરા કે નહીં? આ મારા દીકરા દીકરી છે, આ ભાવમાં છે, આવતા ભાવમાં એ ક્યાંય જશે, હું ક્યાં કહીશ?
બરાબર,
બોડમ લાઈન.
યસ યસ, આપણે આપણી પ્રાયોરિટી તો સેટ કરવી જ પડે.
મારા દીકરા છે, મારા એના દીકરાઓ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, દાદા તમે આવો ને નાના તમે આવો, આઈ એમ ડુઈંગ ફાઇન દીકરા. જવાબી સારા આપીએ, એવું નથી કે આપણે એને તરછોડીએ છીએ. આઈ ગીવ નાઇસ આન્સર્સ.
હા, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે બહુ પ્રેમથી સમજાવો.
નહીં નહીં, નાઇસ આન્સર્સ, પણ આઈ એમ માય પ્રાયોરિટી, માય ગોલ ઇઝ સેટ.
વેરી ગુડ,
તમે સમજા છો? એટલે હું એમ નથી કીધું કે રાગ નથી કરતો, પણ એની જે માત્રા છે
એમાં વહી નથી જતા.
હું વહી નથી, માત્રા છે, માત્રા ઘણી ઓછી થઈ.
વેરી ગુડ, ખરેખર એ તો અભ્યાસ છે અને દશા છે, અંદરમાં એવું વિકસિત કર્યું છે તો એ થઈ શકે.
આઈ કેન ફીલ ઇટ કે મને કેટલા હરામી વિચારો આવે છે, કેટલા ખરાબ સારા વિચારો આવે છે. આઈ કેન સી દેટ. તરત જ હરામી વિચાર પ્રતિક્રમણ કરી લેવાના, કારણ કે એ કેરાવો છૂટતો નથી.
બસ એટલી જાગૃતિ છે કે વિચારો ખરાબ છે, પકડાય છે ને બસ.
અરે
આ જાગૃતિ તો કેળવવાની છે આ મોક્ષ માર્ગે.
અરે બેન, મોટો ઉપકાર છે. રાતા બે વાગે આવે વિચારો, મીઠું ભર્યું ભર્યું
ભર્યું,
તરત જ હું આશ્રય લઈ લો બેન, આશ્રય લઈને મંડી પડું.
આ જાગૃતિ સાધવાની છે પ્રભુ પાસે. જો આપે સાધી લીધી, આ લોકો પાસે સધાવવાની છે આ જાગૃતિ, કે વિચાર આવે ને, કુવિચાર આવે ને, ત્યાં આપણે સતર્ક થઈ જાય, ત્યાં અલાર્મ વાગી જાય કે ના આ આપણે અવડે રસ્તે. કેટલો સ્ટ્રોંગ ઇન્ટ્રોસ્પેક્શન છે. વેરી ગુડ,
વેરી ઓનેસ્ટ. કારણ કે હું તો સત્સંગમાં બધાને આ જ કહું છું, આઈ લર્ન ફ્રોમ 254.
બરાબર છે,
બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ.
પોતાના દોષ
દુનિયાને દેખાડવા માટે ધર્મિષ્ઠ કેવડાવો.
એવું તો આ 37 માં જ લખ્યું ને, જગતને સારું દેખાડવા ઘણી વાર
અનંત વાર.
એક ભાવ આત્માને સારું દેખાડવાની ચેષ્ટા થાય તો અનંત ભાવનું સાટું વળી જાય. એટલી બધી વાતો આમાં તો
બેન, એક યાદ કરજો, તમે અહીં આવ્યા છો અમથા નથી આવ્યા.
અચ્છા, અમથા નથી, અમે અમારી ફાઇલ ક્લોઝ કરવા આવ્યા.
નહીં, તમે અહીંયા સસ્તો બોલો. તમે વિચાર કર્યો તો કે દસો આજે દસો કે સસ્તો
થશે? કોઈ ના, હવે તો આ એક્સચેન્જ સસ્તો છે.
હા, તમે કરો, હવે પાણી પી લીધું.
ઇટ વિલ બી એકદમ પ્રેક્ટિકલ વે. રાગ અને દ્વેષ શું વસ્તુ છે? દ્વેષ થી સ્ટાર્ટ કરું, જેમ કોઈના ઉપર મને ગુસ્સો આવતો, મને આ પ્રભુ ઉપર જ ગુસ્સો આવે. સમજો કે આજે એમને કઈક એવું કર્યું જે મને સેટ નથી થતું, ક્રોધ આવ્યો. ક્રોધ આવીને ત્યારે શું થાય? બોલી લીધું, થોડુંક બોલી લીધું. હવે વચનથી એક ક્ષમતા છે, કેટલું બોલી શકશે? એક બે મિનિટ બોલશે, પાંચ મિનિટ બોલશે, અડધી કલાક બોલી લેશે, ગળું બેસી જશે ત્યાં સુધી બોલી લેશે. કાયાની બી એક ક્ષમતા છે, જોર જોરથી હાથ પગ પછાડશે પછી કાયા પણ થાકી જશે, વચન પણ થાકી જશે. ગુસ્સો આવે ને કોઈ ઉપર, ત્યારે કાયા અને વચનની એક ક્ષમતા છે, એ એટલો જ ગુસ્સો કરી શકે, એનાથી વધારે ન કરી શકે. યુ એગ્રી? એક એની લિમિટેશન છે. પણ મનની અંદર છે ને હજી ક્રોધનો ભાવ છે. વચન અને કાયા થાકી ગયા, પણ મનમાં હજી ક્રોધનો ભાવ છે કે આને આવું કર્યું. એ ક્ષમા નથી કરી શકતા આપણે. અંદરમાં ક્રોધનો સતત ભાવ ચાલે છે. વચન અને કાયા થાકી ગયા. હવે આ ક્રોધ અત્યારે તમે બંધ કર્યું, પણ આ ક્રોધ હવે અંદરમાં મારા અવચેતન મનમાં સ્ટોર થઈ ગયું. આ જે સ્ટોર થયું ને, ધીસ ઇઝ દ્વેષ. ઉપર જે કરી ગયા ને, દેટ ઇઝ ક્રોધ. જેટલું હું મન વચન કાયાથી બોલી ગઈ ને, દેટ ઇઝ એંગર. પણ હવે આજે બસ હું આટલું જ બોલી શકું. સમજો, હજુ હું ખીજાતી હોઉં અને આપ બધા અહીંયા આવી જાઓ તો હવે હું ઓર ન ખીજાઈ શકું ને. પણ અંદરમાં મારે રહી ગયું કે આને છે ઠીક કર્યું નહીં મારી સાથે, મારે હજી એને સમજાવવાનું ને સંભળાવવાનું છે. હવે જ્યાં સ્ટોર થઈ ગયો, ધીસ ટર્ન્સ ઇન્ટુ દ્વેષ. એટલે આજે સ્ટોર્ડ ક્રોધ છે ને, દેટ ઇઝ દ્વેષ. અગર આપણી ભાષામાં વાત કરીએ, વી ટોક ઇન ધીસ લેંગ્વેજ. સ્ટોર થયેલો ક્રોધ, દેટ ઇઝ દ્વેષ. અને શું કરશે હવે? કાલે સવારમાં ઉઠીને એ કઈ પણ બોલશે ને, તો એનો સ્ટોર થયેલો છે ને અંદરમાં, એટલે એ સ્ટોર થયેલાની સાથે એનું પ્રોજેક્શન આવશે. એટલે એ મારા સારા માટે પણ કઈ કરતા હોય, એ મારા સારા માટે જ. સમજો, એ કઈ બોલે પણ ઓલો કાલ રાતનો અંદરમાં સબકોન્શિયસમાં નાખાઈ ગયો ને, એટલે એ પ્રોજેક્શન આખું એ વાતનું એ ફ્રેમથી કરશે, દ્વેષના ફ્રેમથી. એટલે દ્વેષની પરંપરા આગળ ઇટ વિલ બી કેરીડ ફોરવર્ડ. સિમિલરલી રાગની સાથે છે, સમજો મને રસગુલ્લો બહુ ભાવે, તો ક્ષમતા છે, કાયાની એક ક્ષમતા છે, કેટલું ખાઈ શકે. રસગુલ્લો ભાવે તો એક ખાઉં, બે ખાઉં, ચાર ખાઉં, પછી તો કાયાની લિમિટેશન આવી ગઈ ને. નાઉ આઈ કેનોટ ઈટ. હવે હું વિચારું કે ના પૈડા તો છે, હજી 10 છે, તો લાવો ને ફ્રીજમાં સ્ટોર કરી દઉં, કાલે ખાઈશ. સ્ટોર કર્યું ને, કન્સન્ટ્રેટ. હવે કાલે જયારે પ્રસંગ જેવો ઉઠશે ને કે હવે કાલે મારે ખાવાનો વારો આવે, તો ઓલરેડી એ રાગ પડ્યો છે ને, એ રાગ જ અંદરથી એને ખેંચાવીને બહાર કઢાવશે કે ચાલ બીજું બધું છોડ, તો પેલા રસગુલ્લો ખાઈ લે. આકર્ષણ, ઇટ વિલ ક્રિએટ દેટ આકર્ષણ. આમાં રિપલ્શન, એમાં અટ્રેક્શન. હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ? સિમ્પલ. સી, અમે તો બધી વાતમાં સીધું વી કમ ડાઉન ટુ ધ ફાઇનલ પોઈન્ટ, એનાથી બહાર કેવી રીતે આવવાનું. આ તો છે, ડુ યુ એગ્રી? આ બધું આવી રીતે આપણી અંદર સ્ટોર થયેલું છે. બધી જ વાત છે ને સ્ટોર થયેલી છે આપણી અંદરમાં. કોઈ પણ જિંદગીની ઘટના છે ને, ક્યારેક આપણે ક્યાંક કોઈ પિઝા ખાધું હોય, સારું ન હોય, એટલે ન ભાવ્યું, એટલે હવે કેટલું એના ઉપર ગુસ્સો કરો, પિઝા ઉપર શું ગુસ્સો કરશો એમ પણ એ અંદરમાં સ્ટોર થઈ ગયું. સ્ટોર થઈ ગયું ને, અણગમો સ્ટોર થઈ જાય ને, એટલે દ્વેષ બની જાય. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પિઝા ઓફર કરશે, નો હા પિઝા નહીં, બીજું કઈ. એટલે એ રીતે કેટલી વસ્તુ અંદરમાં આપણે સ્ટોર કરતા જાય છે. ડોન્ટ સ્ટોર. રાગ અને દ્વેષથી બહાર આવવું છે તો સમજી લો, મને એમના ઉપર ગુસ્સો આવેલો છે તો ગુસ્સો કરી નાખ્યો, જે બી બોલી નાખ્યું એ ટાઈમે, જે બી બોલાઈ ગયું, હાલાંકી ન જ બોલાવવું જોઈએ, પણ હજી આપણી એટલી ભૂમિકા નથી. શું ન બોલીએ તો અંદરમાં ભડાસ ભેગી થતી જાય, ત્રણ દિવસ પર ઢાંકણું ઓરું છે. એટલે એના કરતા જેટલું બોલવું તો બોલી લીધું, પછી રાતના જયારે ક્ષમાપના અમે લઈએ ત્યારે અંદરમાં અવલોકન કરું કે નહીં બોલતે તો ચાલતે, આરામથી સમજાવત, હોય શકે એમની ભૂલ હોય, સમજાવવાની જરૂર હતી, આરામથી બોલવા હોત તો બી ચાલતે. એની ક્ષમાપના લેવાની, માફી માંગવાની, એની પાસે પણ જઈને કે પ્રભુ આજે તમારા ઉપર થોડી ઉત્તેજિત સ્વરમાં આપણાથી આવી વાતચીત થઈ ગઈ, આપણાથી એવું ન કરાય. એટલે હવે જે ક્રોધ કર્યો હતો ને, જે સ્ટોર થઈને દ્વેષની ફોર્મમાં નોટ બનવાની હતી ને, રિલીઝ ઇટ. હવે તો આના ઉપર તો મેડિટેશન કરીએ, પાછા યાદ કરીએ દિવસમાં કે આ પાછલા અઠવાડિયામાં કોના પ્રત્યે એવું થયું છે, રિલીઝ કરો, એને કાઢો, એ દ્વેષને બહાર ફેંકો. કારણ કે મોક્ષ માર્ગે છે ને કઈ આત્માના ગુણો બહારથી લાવવાના નથી, અંદરમાં છે, પણ એના ઉપર રાગ અને દ્વેષની કવરિંગ આવી ગઈ છે. બસ ઓનલી રાગ અને દ્વેષ આજે સબકોન્શિયસમાં સ્ટોર થયેલું છે ને, એ બધું આવી ગયું છે. એટલે દ્વેષ તો આ રીતે નીકળે કે એને ક્ષમાપનામાં કન્વર્ટ કરતા હોય. અને એટલે કૃપાળુની આખી જે ભક્તિનો ક્રમ છે એમાં ક્ષમાપનાની બહુ ઇમ્પોર્ટન્સ છે. કે તમે જે બી કર્યું એને ક્ષમા કરી નાખો, એટલે ક્રોધ ભલે થયો પણ તમે ક્ષમા કરી નાખશો ને તો દ્વેષમાં નહીં કન્વર્ટ થાય. અને ક્રોધથી રહિત નથી થવાનું, રાગ અને દ્વેષથી રહિત થવાનું છે. પછી ધીરે ધીરે ક્રોધ તો વયો જ જશે. કારણ કે સ્ટોર હાઉસમાં જ નહીં હોય, આપણે અહીંયા મારા સ્ટોકમાં બે બોટલ પડી હોય કોકની, પણ પાછળ સ્ટોર હાઉસમાં બે ક્રેટ પડ્યા હોય, તો એ કહે છે સ્ટોર હાઉસ જ ખાલી કરો ને, આ બે તો તમે પી જશો, કઈ વાંધો નહીં. ગેટિંગ? એટલે દ્વેષ છે એને ફોરગીવ કરીને, ક્ષમાપના આપી આપીને છૂટશે. કમ ટુ રાગ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ ટફ છે. ટફ તો હું એટલે કહું છું કારણ કે તમે લોકો એટલી દૂર રહ્યો છો, અમારે ઇન્ડિયા વાળાને તો ટફ નથી એટલી ઇઝી છે. રાગમાં શું કીધું કે જેમ રસગુલ્લો ખાધું, આજે ભાવ્યું શરીરની ક્ષમતા છે, ચારથી વધારે ન ખાઈ શકે, હવે કાલે ખાઈશ, એ જે ભાવના હોય ઇટ ઇઝ સ્ટોર ઇન ટુ યોર સબકોન્શિયસ, દેટ ઇઝ રાગ. એને કેવી રીતે કાઢવાનું? રાગના સમયમાં રાગ નીકળશે નહીં, દ્વેષ છે ને નીકળી જશે, રાગ કન્વર્ટ થશે. રાગ વિલ કન્વર્ટ ઇન્ટુ પ્રેમ, કમ્પેશન. જે રાગ છે ને, રાગની એનર્જી, એ એનર્જીને કન્વર્ઝન જોઈએ છે, અને દ્વેષની એનર્જીને બાયનર, એ તો ડિપ્લીટ જ થઈ જશે, નીકળી જ જશે, રિલીઝ કરવાની છે. અને રાગની એનર્જી કન્વર્ટ થશે ઇન્ટુ પ્રેમ, કમ્પેશન જેને આપણે કહીએ. તો જે ધીરે ધીરે રાગમાંથી પ્રેમ, એટલે અહીંયા જ સત્પુરુષનો ઇમ્પોર્ટન્સ છે કે કોનામાં પ્રેમ ઇન્વેસ્ટ કરો. સંસાર પ્રત્યે પ્રેમ રાખવાનો નથી, મોક્ષ હજી મળ્યો નથી, આત્માનું સંવેદન મળ્યું નથી, તો વચ્ચે કોઈ ફ્લાઇટ તો આવશે ખરી કે નહીં આવે? તો કોઈ પ્રત્યક્ષ હશે જેના પ્રત્યે પ્રેમ હશે, તો એના પ્રેમના ભરોસે આપણે ખરાબ બધું છોડતા જશું. જેમ સમજો કોઈના કોઈની સગાઈ થઈ હોય, જે લગ્ન ન થયા હોય, સગાઈ પહેલા બધું ઉલટું સીધું વિચારતો હોય, 10 છોકરીઓના વિચાર કરતો, પણ સગાઈ થઈ જાય, હજી લગ્ન નથી થયા, સગાઈ થઈ તો એ ફોટાના આધારે હવે કુવિચાર કરવાનું છોડશે કે નહીં? હજી સગાઈ નહોતી થઈ ને ત્યાં સુધી 10 છોકરીઓના વિચાર અલગ અલગ કરતો અને 10 જાતના વિશે કશાય સેવતો હતો, પણ સગાઈ થાય ને તો એના પ્રેમના ખાતર એના ફોટાના આધારે વિષય આવશે, ધક્કો લાગશે પાછળથી, પણ તરત કહેશે કે ના, મારી તો હવે ગઠબંધન આની સાથે છે. એવી રીતે જે સત્પુરુષ પ્રત્યે પ્રેમ હશે ને, તો એ પ્રેમ બ્લેકમેલ કરીને પણ છે ને આપણને, એ બ્લેકમેલ જ કહું આ લોકોને, કે સત્પુરુષનો પ્રેમ છે ને આપણને બ્લેકમેલ કરે અને આપણને બચાવી લે કે ના ભાઈ, આ ભલે વિષય આવે છે, ઉદયમાં આવે છે, પણ મારે ભોગવવાના નથી. રાગ વિલ ગેટ કન્વર્ટેડ ઇન ટુ પ્રેમ, કમ્પેશન, લવ, અને દ્વેષ વિલ બી રિલીઝ્ડ. આ રીતે આ મોક્ષમાર્ગમાં ચાલવાનું. Like these are the details we enter into. હું સીધું આ લોકોને કહી દઉં ને,
વેરી ગુડ, સારું. નહીં, તમે જે કરો છો બરાબર જ કરો છો, પણ આ તો હું તો
અમારા જેવાને આટલું ડિટેલ્સમાં કે ને તો જ સમજે.
સાચી વાત છે,
પણ એના માટે આટલું વાંચન છે કે તમને
એની દશા છે એમને સમજાઈ જાય.
પણ હું તો તમને ત્યાં સુધી કહીશ, હું તમારાથી પણ મૂરખ હતો. હું આઈ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, આમ ઓનેસ્ટ વિથ યુ, હું તમારાથી પણ મૂરખ હતો. મને એક રૂચિ થઈ ને, આઈ કેપ ધેટ કન્ટિન્યુટી. હું દાદા ભગવાનમાં જતો, હું અહીંયા જતો, ત્યાં જસ્ટ નેમ ઇટ, પણ આઈ ડીડ ગો. દાદા ભગવાનનો મારા ઉપર એક જ પુસ્તક, નિજ દોષ દર્શનથી નિર્દોષ થવા, આઈ મસ્ટ હેવ બોટ મેની. જયારે 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 બુક સ્ટોર કેટલી છે તમારી, ગીવ ઇટ ટુ મી એવરીથિંગ. અને પછી ધીમે ધીમે મને બધું મળવા માંડ્યું. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ, મને કોઈ ચીજની મેં આશા નથી રાખી. એવા એવા પુરુષોનો મને ભેટો આના માટે છે. કીપ ધ કન્ટિન્યુટી, કીપ ધ કન્ટિન્યુટી, કીપ ધ કન્ટિન્યુટી.
આ લોકોની બી રૂચિ છે તો જ આજે રાતના 11 વાગે અહીંયા બેઠા છે. અને આવું કોક જોશે એ કાન પકડીને લઈ આવશે. જો અત્યારના વિતરાગ ભગવાન નહીં કે બધાને કે ચલો તો સત્સંગ કરવા હોલિડે ઇનમાં જઈએ, એ કોઈ પ્રત્યક્ષ હશે ને એ જ કહેશે કે ચલો બધા સત્સંગ કરવા જાય.
મારે શું હતું, મને એમ થયું કે અમારા જે સત્સંગ અમારા સત્સંગીઓ છે, અમે દર મંગળવારે બુધવારે ભેગા થઈએ છીએ, બીજા લોકોની મેં કોલ કરેલા. મેં કીધું આવ્યા છે તો આપણે લાભ લઈ લઈએ. તો મને કહે કે મહેન્દ્ર, હું એમના ફોનની રાહ જોઉં છું, સમજાજો, ફોન આવશે તે પ્રમાણે આપણે કરશું. મેં કીધું કૃપાળુ દેવ સવારો સવાર 5-5 વાગ્યા સુધી બધાને સત્સંગ કરાવતા હતા, ને એ જીવ 2 કલાક પછી સુવા જતા. તો એ વિચાર તો કરો, એને સત્સંગ પ્રત્યેનો પ્રેમ કેટલો. હું તો મારા દીકરા દીકરીને જ કહું છું, એક પલ્લામાં ચક્રવર્તીનું રાજમુખ, એક બાજુ સત્સંગનું.
આ ભારી થાય.
મેં કહું તમારે મારી પાસે આ સત્સંગ લઈ લેવો છે ને 15 દિવસ અહીંયા ગોંધી રાખવો છે,
છોકરાઓ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એને
તો આવીને મળી જાય, હું ક્યાં ના પડું. ગ્રાન્ડ ચિલ્ડ્રન ફોન ઉપર વાત કરે, હાઉ આર યુ નાના, તો આઈ એમ ડુઇંગ ફાઇન. બીજું શું છે છોકરાઓ મને, વોટ એલ્સ યુ કેન ડુ?
અમે હોત એમને બધું આનંદ
છે. તો અહીંયા જાઓ ત્યારે બોલો ક્યાં જવું છે, ઝૂમાં જવું છે, વાંચો, બધી જગ્યાએ ફરવા લઈ જાય, વાત પતી ગઈ.
તો બી એક પ્રાયોરિટી, એ જ્યાં જાય ત્યારે ત્યાં પ્રેમ પણ રહે છે.
અહીંયા આવે
ને તો છે ને બધા આપણને ખેંચ્યા જ કરે. સંસાર આજે અમને ખેંચે કે ભાઈ આ બધું શું કામ એને કરો છો, અત્યારના તો ભોગવવાની ઉંમર છે, ભોગવો આરામથી. પણ
તમને આપણા ઉપર તો મોટો ઉપકાર છે. અને આઈ જસ્ટ કીપ કીપ ધી કન્ટિન્યુટી, પ્રેક્ટિસ ઓફ ધ કન્ટિન્યુટી મેક્સ યુ પરફેક્ટ. આઈ હેવ ગોન ટુ વિપસ્યન, આઈ હેવ ગોન ટુ એવરીવેર, પણ હવે ક્યાંય દોડા દોડી નથી, બધા પકડીને બેસી ગયો છો.
કન્સિસ્ટન્ટ એફર્ટ્સ તો જોશે
બેન. 11 વાગી ગયા છે, કાલે સવારે તમારે જવાનું છે.
અમને કઈ વાંધો નથી,
આ લોકો બેય ડોક્ટરો છે, બંનેને કામે જવાનું છે, આને જવાનું છે.
યુ ગોટ યોર આન્સર્સ ના રાખ, સો
તને કઈ કઈ આન્સર તો આ રીતે છે.
બેન લોકોને જો આ એ લોકોને ભાવતું હોય દર મંગળવારે અમે કરીએ છીએ, બેન એના ઘરની બાજુમાં કરીએ છીએ, પણ આવું ન આવું એમના હાથની વાત છે. તમને થોડી પણ તકલીફ આપી એટલે માફ
કરજો,
અને બોલ્યું ચાલુ માફ કરજો ગૌતમભાઈ, ચાલો માફ કરજો.